લક્ષ અને રૂપ ને એક કરીને જેમના દર્શન ની અંદર એમની દિવ્યતા સૌમ્યતા ભવ્યતાના દર્શન જેને ષટચક્ર માર્ગ નું વેદન કરી દીધું છે. લૌકિક જીવન ને જો જોઈએ સામાન્ય જીવન જીવન તો માણસ ના જીવનમાં રાગ દ્વેષ ઈર્ષા આ બધું જ માણસને એના જીવનની અંદર એને કમાવે ચકરાવે ચડાવે રાગ દ્વેષ કામ ક્રોધ ઈર્ષા અશાંતિ તો એ બધામાંથી બહાર નીકળવું એનું નામ છે સામાન્ય જનજીવન નું ષડચક્ર ભેદન. ઉપાધિઓ માંથી બહાર નીકળી જવું, માણસ ના જીવનમાં ઉપાધિઓના ચક્કર ઓછા હોય છે, તો એ બધા માંથી બહાર નીકળી જવું એનું નામ ષડચક્ર ભેદન. યોગીઓ માટે જુદું છે, સાધક માટે જુદું છે, પણ જયારે સામાન્ય જીવન જીવતા હોઈએ ત્યારે ઉપાધિઓમાંથી છૂટાય તો સારું, બહાર નીકળાય તો સારું. હાશ ઉપાધિ ટળી બહાર નીકળી ગયા, આમ અશાંતિ અને દુઃખ રોગ નીકળી જાય, સાજા થઈ જાય, હાશ છૂટ્યા. આ ચક્ર ભેદન છે. માણસ ને સંતોષ થાય, હાસ આ કામ પતિ ગયું, આ ઉપાધિ ટળી. તો આપણા જીવનની અંદર વ્યવહારના કાર્યોમાંથી આપણે આવી ગોજમાંથી બહાર નીકળીને બહાર આવી જવું, ઉપર ઉઠી જવું એનું નામ લૌકિક વ્યવહારનું ષડચક્ર ભેદન. તો જ મનમાં શાંતિ રહે, એમ તો કઈક સારું કામ કરવાની ઈચ્છા થાય. પણ જો કઢાપો ને કઢાપો જ હોય મનમાં તો કશું સારું કામ કરવાનું સૂજે જ નહીં, સારો વિચારે ના આવે, સારું કામ કરવાની ઈચ્છા પણ ના થાય. એટલે આ બધામાંથી બહાર આવી જવું, ભગવદ્ ભજન થાય, નિત્ય નિયમ થાય, સારું કામ થાય, ખોટા કામ ન થાય, બસ સમજી લેવાનું કે આપણને વ્યવહારિક ષડચક્ર ભેદન જે મહારાજે આપ્યું કે છૂટા કેવી શાંતિ છે. જય મહારાજના આશરે જય મહારાજના શરણ ની અંદર આપણે કેટલા સુખી છીએ. એ જયારે મનમાં સરખા એમ થાય કે હા કૃપા છે જય મહારાજ, આનું નામ છે આપણા જીવનની અંદર ઉપર ઉઠે. સત્સંગ એક એવી વસ્તુ એવું છે કે સત્સંગ તમને જીવનની શાંતિનો સાચો માર્ગ બતાવશે, સાચા સુખનો રસ્તો બતાવશે સત્સંગમાં. અને સત્સંગ વડે જ સાચી સમજણ મેળવ્યા પછી તમે ઉપર ઉઠી શકશો. ષડચક્ર ભેદનનો અર્થ જ એ છે કે આપણા જીવનની અંદર ખોટી વૃત્તિઓ હોય એમાંથી બહાર નીકળી જાય, ઉપર આવી, ખોટા કામ ન થાય, ખોટા વિચાર ન થાય, ખોટી વૃત્તિઓ ન જાગે. અને એ રીતે આપણે આપણા જીવન વ્યવહારને એવો સાત્વિક બનાવીએ, સજ્જનતા વાળો કરી નાખે. કોઈને એમ થાય કે આ માણસોનું જીવન તો સારું છે, બહુ જ સંસ્કારી છે, બસ આનું નામ છે આપણે ઉપર ઉઠે. એ જ ષડચક્રનું ભેદન. તો જય મહારાજ જો યોગિક રીતે પોતાના તાત્વિક ભાવથી छठ चक्र भेदन करी मूलाधार स्वाधिष्ठान मणिपुर विशुद्ध अनाहत आज्ञा चक्र ने सहस्राधार आयोगियों ने परंपरा से एनी तो ऊपर ऊंची 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 एनो रंग हो एना बीजाक्षर एना एनी पांदड़ी हो आम યોગિક અવસ્થાનું ષડચક્ર ભેદન એટલે પોતાના શરીરની જે વૃત્તિઓ છે એ બધાને ધીરે 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 શાંત કરી જેમ દાદરો ચડવો હોય એક પગથિયું બે પગથિયું ત્રણ પાંચ પગથિયા દસ પગથિયા કરીને ઉપર ચડી દઈએ છીએ એમ પોતાના આત્મા તત્વને ધીરે 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 ઉપર ઉઠાવી લે શરીર ભાવ આપોઆપ છૂટી શરીરનો કોઈ પણ દેહાધ્યાસ છે પણ નહીં શરીર પ્રત્યે શરીરમાં હોય છે તો એના પ્રત્યે લગાવ નહીં સહેજ અને એ રીતે શરીર ઉપર થઈને ઉપર ઉઠી શરીરની દુઃખ સુખ દુઃખની કોઈ અનુભૂતિ એને ન યોગી છે કોઈ પણ આવેગ આવેશ એને અસર કરે પોતાની વૃત્તિઓને ઉર્ધ્વગામી બનાવી દીધી ષડચક્ર ભેદ મનને આજ્ઞા ચક્રમાં સ્થિર કરી એને સુરત કહેવાય સુરત સારામાં સારી રીતે કોન્સન્ટ્રેટ થઈ ગયું અને એને આપણા શ્વાસોશ્વાસની સાથે જોડી દેવાનું અને એ સુરત શબ્દ યોગ જ્યારે પણ સાધન ભજન સાધનના ધ્યાનની એમાં બેસીએ ત્યારે આસન ઉપર બેસી સાદી પલાઠી વાળી જેથી આપણને કઈ પણ અડચણ ન પડે ત્યાર પછી શરૂઆત કરતી વખતે એક વાર એમને તે સમ થવા દેવું પડે સાધારણ થવા દેવું પડે ત્યાર પછી કરવાની માર્ગદર્શન આપી દીધું છે અને એમ કહી દીધું કે એ સાધન કરીએ પણ એની અંદર છેલ્લો કહ્યું કે એ ભાગ ગુરુ પાસે રહ્યો રે ગુરુ મહારાજ આપે તો શ્વાસોશ્વાસ ની અંદર હળવાશ આવી જાય ત્યાર પછીથી જ આપણી ક્ષમતા પ્રમાણે કેપેસિટી પ્રમાણે એ શ્વાસ લેવાનો એને પૂરક કહેવાય થોડી વાર રોકી રાખીએ એને કુંભક કહેવાય પછી એને જયારે પાછો ધીરે ધીરે બહાર કાઢીએ એનું નામ રેચક કહેવાય અને જેમ પેલો પૂરકની સાથે કુંભક છે એમ રેચકની સાથે પણ કુંભક કરવાનો એટલે શ્વાસ બિલકુલ નહીં અને અટકી જવાનું ફેફસા ખાલી રહે પણ એટલે એની અંદર પણ આકળ વિકળ થઈ જવાશે ખાલી ફેફસામાં પણ રેચક કરતી વખતે થોડો શ્વાસ રાખી મૂકવાનો અને પછીથી ત્યાં બાહ્ય કુંભક કરીએ એટલે ખાલી ફેફસા વાળો એને કારણે અંદર સહેજ પણ આપણને અસુવિધા ન લાગે એમાં શરૂઆતની અંદર તો જે સાહજિક રીતે થયા કરતો હોય શ્વાસોશ્વાસ એ રીતે કરવાનો એની સાથે ઓહમ સોહમ ઓહમ સો એટલે એ હું છું એટલે કોણ અંદરની આત્મચેતના એ હું છું ઓહમ સોહમ વડે આત્માનું સંધાન કરવાનું પણ સૌથી પહેલા સુરત એકાગ્રતાથી ઓમકાર ઓહમ સોહમની સાથે આપણા મનને જોડવાનું એનું નામ છે સુરત પણ સુરત શબ્દના માધ્યમથી આપણે આત્મા સુધી, હૃદયની ચેતના સુધી પહોંચવાનું છે. એટલે જે શબ્દ છે પણ ત્યાં ઉતાવળ કર્યા વગર સાધન અંદર માત્ર શ્વાસોશ્વાસની સાથે સૌથી પહેલા અનુસંધાન સંપર્ક કોન્ટેક્ટ કરવાનો, અને એ સમય લાગશે. અને ત્યાર પછીથી જાણે હવે શ્વાસોશ્વાસની સાથે ઓહમ સોહમ બરાબર જેમ લોટની અંદર ખાંડ ઘી બરાબર ભેળવી જાય બરાબર થઈ ગયું છે. પણ ત્યાર પછી શરૂઆત કરી જેમ લાડુ વારવાનું શ્વાસોશ્વાસ પણ ધીરે ધીરે એમાં થોડી થોડી એને પૂરક કહેવાય, ધીમે 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 વધારી. પછી જે કુંભક છે એટલે સ્થિર કરી દેવાનો, પણ એ એકદમ ઉતાવળ નહીં કરવાની. તો અભ્યાસ વગરના વાહનમાં બેસીએ અને સ્ટેરિંગ આપણું ઠેકાણ ના રહે, શું પડીએ. એ રીતે આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જયારે ધ્યાનમાં બેસીએ ત્યારે ઉતાવળ છે જે નહીં કરવાની. પહેલું એની પ્રેક્ટિસ, એને શીખી લેવાનું છે. બરાબર અનુભવ થાય ત્યારે સોહમ ઓહમ સોહમ ની સાથે એક તાર થયા, એક તાર હુઆ, એક તાર શ્વાસોશ્વાસ ની સાથે તો થયું, હજુ આત્મા નથી પહોંચ્યો પોતાના હૃદય સુધી. એક તાર એનું નામ છે સદગુરુ મોહે આત્મિલે. ગુરુ મહારાજ મળે ત્યાર પછીથી આત્મનો તાર જોડ્યા. એટલે સૌથી પહેલા સુરત શબ્દ, શ્વાસનું સાથે અનુસંધાન, અને આપણો પ્રાણાયામ ધીરે 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 વિકસ્યા કરે. વિકસ્યા જેમ સવાર થાય, સૂર્ય ઉગે અને કળી તો હોય જ, પછી એ કળી ફાટે ધીરે 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 આખું ફૂલખીલ. સુરત શબ્દની સાથેનો અનુસંધાન થયા પછી ધીરે ધીરે આપણે ઉપર ઉઠીએ. એટલે જેને નુરત કહેવાય, નહ એટલે પોતાનું સ્વરૂપ, સંસ્કૃતમાં નહ કહે છે, અને એને વિસર્ગ અને એની સાથેનો એની એકાગ્રતા જોડાઈ એટલે નુરત. તો શબ્દ એ માધ્યમ છે. ઓહમ સોહમ પહોંચવાનું ક્યાં છે? સુરત નુરત. જય મહારાજ નો આ સુરત શબ્દ યોગ છે. સુરત શબ્દની ઉપાસના છે. સુરત શબ્દની ઉપાસના એ પહેલું પગથિયું છે. સુરત અને નુરત સાથે મળવું એનું બીજું પગથિયું. નૂર એટલે આત્મા, આત્માની સાથે મળવું છે. આપણે આપણા સ્વરૂપની, શરીર તો છે જ, મન શરીર સાથે રમ્યા કરે છે, પણ આપણે જવું છે આપણા વાસ્તવિક સ્વરૂપ સાથે. ભગવાને જે ગીતામાં કહ્યું કે આ શરીર તો એક પહેરેલું કપડું છે આત્માનું, એમ અત્યારે કપડા પહેરીએ છીએ, એમ શરીર એ આત્માએ પહેરેલું કપડું વસ્ત્ર છે. એ કપડા બદલતું રહે છે. આત્મા પણ એની પાસે થોડી ઘણી ફેશનો નથી. આપણી પાસે બહુ હોય તો 5, 50, 100, 200 હશે ફેશનો, પણ ભગવાને આ જીવને માટે 184 ફેશનો આપી. લાખ ફેશનો કપડા પહેર્યા જ કરો, પહેર્યા જ કરો, પહેર્યા જ કરો. એક એક થી એક ચડિયા હતા. પછી પેલું ચિત્તાના એના વારું કે વાઘ વારું પછી પહેરવાનું પડે, તમને સીધું આખું શરીર વચન ઘણા પેલા એવા વસ્ત્રો પહેરે તમને સીધા જ. લે કરો એની અંદર. તો આમ લખચોરાશી વસ્ત્રોના ડ્રેસ ભગવાને જીવ માટે તૈયાર કરે. એટલે આ શરીર એ એક માત્ર પહેરેલું વસ્ત્ર છે, કપડું છે, એ હું નથી. હું કોણ છું કે અંદર બેઠેલી આત્મચેતના તે હું છું, અને એ ઓળખવાની છે આપણે. એને માટે લક્ષ્ય રૂપે કૃત ઐક્ય, લક્ષ્ય છે અને ત્યાં સુધી પહોંચવું છે આત્મા સુધી. અને એક વસ્તુ છે, આત્મ શાંતિ જેવી મળે ને એના જેવી બીજી કોઈ શાંતિ નહીં. મૃત્યુ પછી પણ બધા પ્રાર્થના કરે છે કે પ્રભુ એના આત્માને શાંતિ. પણ આત્મા એ જ શાંતિ સ્વરૂપ છે, એનામાં પવિત્રતા પણ છે. આત્મામાં આત્મામાં પવિત્રતા છે, એટલે માટે તો આપણને બધા ઘરમાં સંગ્રહ છે ને, આવે બેસો. પણ આત્માની પવિત્રતા શરીરમાં ઉતરી ગયા પછી ઘરમાં કોઈ સંબંધ રાખશે, કોઈ હાચવશે, એ અપવિત્રતા થઈ. તો આત્મા તો પોતે સ્વયં છે જ, એ શાંત સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, પવિત્ર સ્વરૂપ છે, એ આપણે પોતે જ છે. પણ જો અભદ્ર હોય, ગંદકીથી ભરેલું હોય, તો આ શરીર છે. અંદર મળમૂત્ર, હાડકું, ચામડું, લોહી, બીજું છે શું, એ પવિત્ર. પવિત્ર આપણા આત્માના, આપણા પોતાના સ્વરૂપને કારણે શરીર પવિત્ર છે. એટલે આપણે આપણા મનથી આત્માનુસંધાન કરવાનું. આત્માનુસંધાન શરીર વડે નહીં થઈ શકે, શરીર વડે દુનિયા અનુસંધાન થઈ શકશે, દુનિયાના ભોગો અને ચીજ વસ્તુનું અનુસંધાન થઈ શકશે, પણ આત્માનું અનુસંધાન નહીં કરી શકે. કેમ કે આત્મા આત્મચેતના સૂક્ષ્મ છે. જયારે શરીર સ્થૂલ છે, શરીર ઉપરની બધી ઇન્દ્રિયો પણ સ્થૂલ છે, સ્થૂલ સ્થૂલ સૂક્ષ્મ સૂક્ષ્મને પકડી શકે. એટલે આપણા શરીરમાં બધી ઇન્દ્રિયો સ્થૂળ છે, પણ એકલું સૂક્ષ્મ છે. તો એ મન બે બાજુ રમે છે, સ્થૂળ શરીરને ઇન્દ્રિયો વિષયો તરફ પણ રમે છે, પણ જો એને કેળવવામાં આવે તો એ મન સૂક્ષ્મ છે, સૂક્ષ્મ આત્માની સાથે પણ રમી સંબંધ બાંધી શકે. એટલે આપણે આપણા મનને એકાગ્ર કરીને સારા માર્ગે જો ખોટા રસ્તે જોડીશું તો કુરત જોડીશું તો એ કર્મ કરીશું તો સત્કર્મ, ખોટા કરીશ તો કુકર્મ. બસ વિચાર સારા કરીશું, સાત્વિક કરીશું તો સુવિચાર થશે, વિચાર કરીશું તો કુવિચાર થશે. બસ એ આપણી શરીરથી સૂક્ષ્મ દઈએ તો આત્માના સ્વરૂપની સાથે આપણે જોડવાનું. અને જોડવાનો માર્ગ કયો? શ્વાસોશ્વાસ, જે અંદર આપણે આપણામાં રહેલી ચેતના છે એનું અનુસંધાન કરવું હોય તો એની સાથે મનને જોડી, મન પણ શ્વાસોશ્વાસ સાથે અંદર જઈ શકે. અને એ અંદર મન અંદર જઈને પોતાને આત્માની અનુભૂતિ કરે, સ્વાત્માનુભૂતિ, સ્વ પોતાના આત્માની અનુભૂતિ કરવાની. તો જય મહારાજ લક્ષ્ય રૂપે કૃતે ક્યમ, એ તો એક રૂપ છે, એમના દર્શન કરીએ છીએ ત્યારે તો આપણને આ સૂજે છે. જય મહારાજ નું એ સ્વરૂપ બધું એક બ્રહ્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ બધું એક જ થયેલું છે. એમના સાનિધ્ય આપણે છીએ, એમની ઉપાસના કરીએ છીએ, એમને ભજીએ છીએ, જે મહારાજ આપણા ઈષ્ટદેવ છે, તો એમની પાસે શું મળે એનો તો થોડો વિચાર કરીએ. જે મહારાજ લક્ષ્ય રૂપ એક થયેલા છે તો અમને આ છે જીવનનો સત્સંગ, અને સત્સંગમાંથી આ મેળવવાનું છે. કોઈ સત્પુરુષોની સાથેથી મેળવીએ સત્સંગ, કોઈ સારા વાંચનથી ગ્રંથથી સત્સંગ મેળવીએ, ક્યાં તો સારા સંગ વડે પણ સત્સંગ કેળવી શકે છે. અને એ સત્સંગ વડે આપણા જીવનની સાચી સમજ ની દિશા, કે આપણે માણસ તરીકે કયા રસ્તે જઈએ, તો એનું સાચું માર્ગદર્શન સત્સંગ. વિવેક ચુડામણી શંકરાચાર્ય છે કે માણસમાં ને પશુમાં ફેરશો, એતદ્ભી પશુ સમાના, કે ખાવું પીવું ઊંઘવું અને ભોગો ભોગવવા એ તો પશુ કામ છે. વિવેક ચુડામણીમાં શંકરાચાર્યનું તો જો આમાંથી ઉપર નીકળીને આગળ ન વધીએ તો માણસ ને પશુમાં ફેરશો, એતદ્ભી પશુ સમાના. આહાર નિદ્રા ભયન મૈથુનંચ, આ બધું એતદ્ભી સમાન, આ બધું તો પશુ પક્ષીઓ બધાને સમાન છે. તો માણસને પશુમાં ફેરશો કે એને જીવન મળ્યું છે એના વડે સન્માર્ગે ઉપાસના સાધન ભજનના માર્ગે આગળ નીકળીને આ પ્રાપ્ત. અને ભગવાને એટલા માટે જ મનુષ્ય શરીર આપ્યું છે, મનુષ્ય જન્મ આપ્યો છે કે જા તારું કલ્યાણ કરજે. પણ આપણે કેટલું કરીએ છીએ કલ્યાણ આપણું પોતાનું? તો જે મહારાજ સાનિધ્યમાં આપણે આવીએ, જે મહારાજ ના કરતા આવીએ, અને જે મહારાજ આપણા એવા ભાવથી આપણે બનતા, તો કઈક તો આપણને દિશા રસ્તો આપે છે મહારાજ. તો આ જીવનની દિશા, જીવનનો માર્ગ, અને આ છે એની ઉપાસના. શ્વાસોશ્વાસથી જ આત્માનુસંધાન થઈ શકશે. ઇન્દ્રિયો વડે ભોગોથી શરીરનું અનુસંધાન થાય, ખાવું પીવું બોલવું, આ બધું કેટલું સરસ લાગે છે, કેટલું સરસ ગીત સંભળાય છે, કેટલું સરસ ગાય છે, આ બધું શરીર ભાવ છે. અને આત્મભાવ શું છે? અંતર્મુક્તા, શાંતિ, સદાચાર, સંયમ, સાત્વિકતા, કે જેને કારણે આપણા જીવનમાં કોઈ ઉપાધિ આવે, કોઈ અશાંતિ આવે નહીં. કેટલી શાંતિ લાગે છે, ભલે ખાવા પીવા આમાં બધા દોડા દોડ, ક્યાંક અટવાઈ ગયા, ક્યાંક નુકસાન થઈ ગયું, ક્યાંક વધારે ખર્ચ થઈ ગયો, ક્યાંક ભૂલા પડી ગયા, ક્યાંક વધારે પૈસા વપરાઈ ગયા, તો તરત હાય હાય, તમને સુખ તો નહીં આપી શકે, પૂરેપૂરું તો નહીં આપી શકે. જ્યારે આત્મા તરફ કરેલી ગતિ, પોતાના સ્વરૂપ તરફ કરેલી ગતિ એવી નિતાંત શાંતિ હશે, એટલું બધું ભરપૂર સુખ હશે, એટલો બધો સદાચાર સંયમ હશે, કે તમને એમ થશે કે આ ખોટા ભટકે કર્યા, ખોટા પગ તોડ્યા, ખોટું જીવન જીવનનો સમય બગાડ્યો, આ કેટલું કેટલા સુખી, કેટલા શાંત છે, કશું નહીં છતાંય શાંત. પણ એ સાચી સમજણ સત્સંગ દ્વારા થાય તો જ મળે, બાકી નાના કમાવું છે, કલાકના આટલા જ મળે છે, હજુ વધારે ડબલ એમ ભટક્યા કરે બધા બહુ ભેગા કરી દે, મિલિયનર થઈ જાય, પણ પછીથી પાછળ કેટલી ઉપાધિઓ આવે, બહુ પૈસા ભેગા કરે, દુષ્ણો આવે, કેટલી વિકૃતિ
માટે કમાયા? આવી અધોગતિ. પૈસો આપણા અંતરમુક્તાના માર્ગે, આપણી ઉપાસના માર્ગે, પણ ભેગો કરેલો કમાયેલો પૈસો એ શાંતિ નહીં આપે, જે આત્માનુભૂતિ ની પોતાના સ્વસ્વરૂપની શાંતિ. એટલે પણ આપણું મુખ્ય લક્ષ્ય એ આત્માનુભૂતિ. હું કોણ છું? હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાંથી? ત્યારે જ શાંતિ. જીવન એમને વેડફા. અહીંયા સ્તુતિ કરતા દેવો દેવ સંગતિ, દેવો પણ એમને વંદન છે, એમને પ્રાર્થના છે, એમના સંગમાં શું છે કે જે પ્રભુ તવન ગુણ આપ ઉઠી ગયેલા ત્રિગુણાતી છો, આપને કશું અને કોઈ પણ નિર્ભય નારાયણ સ્વયં ભગવાન નારાયણ જે નિર્ભયતામાં પરમાત્માનું તો ત્યાં ગાડી ગુણ ભય ત્રણ ગુણો નો ભય ક્રોધે ન આવે, ન તામસ ન રજગુણ. સાત્વિકતાની તો જરૂર હોય છે, દરેક માણસનામાં સાત્વિકતા હોવી જોઈએ, પણ અમુક સ્થિતિ અવસ્થા એ સાત્વિકતાની પણ જરૂર નથી, કારણ પોતે એનાથી ઉપર ઉઠી ગયેલો છે. જે માણસને ઉપર બીજે માળ ગયો, ત્રીજે માળ ગયો, ચોથે માળ ગયો, ઉપર જતા જતા પછીથી એને દાદરાનો ઉપયોગ થયા પછી ફરી દાદરાની જરૂર પડવાની નથી. એ જ રીતે આપણે પણ જેની આવશ્યકતા પડી એનો ઉપયોગ કરીને આગળ વધી જવાનું, આગળ વધી જવાનું. તો એના માટે કહ્યું, સંસારનો ભય રહેતો નથી, પછી એની આવશ્યકતા નથી રહેતી, કશાય જરૂર જ ના પડે. તો આવા સદભાવપૂર્વક જય મહારાજને સ્તવીશું, ભજીશું, તો જય મહારાજના સ્વરૂપમાં એ આપણને સમાવી લેશે. જય મહારાજ આપણા ઈષ્ટદેવ છે, આપણે એમને શરણે આવેલા જ છીએ, એમનો આશ્રય લીધેલા છીએ આપણે, અને જરૂર આપણને સારા માર્ગે ઉપર લઈ જઈને આપણને પોતાના સ્વરૂપની અંદર સ્થિર કરાવશે જ. જય મહારાજ.